श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट, श्री पर्युषण महापर्व संवत 2052, श्री आत्मसिद्धि दशानिका महोत्सव, संपूर्ण आत्मसिद्धि स्वाध्याय प्रवचन क्रमांक 7, विषय सूत्र षटपद नाम कथन प्रथम पद आशंका गाथा 43-48, स्वाध्यायकार श्री वसंत भाई खोखाणी।
महादेव्या कुक्षिरत्नम् शब्दजेतवरात्मजम् राजचंद्र महं वंदे तत्वलोचनदायकम् प्रभुतत्वलोचनदायकम्।
આ કાળની અંદર સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માના પ્રરૂપિત મોક્ષ માર્ગ જે લુપ્ત થયો છે તેને અગોપ્ય રૂપની અંદર પ્રગટ કરનાર એવા પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજી વિરચિત આત્મસિદ્ધિના સ્વાધ્યાયનો આપણો ક્રમ ચાલુ છે। આ આત્મસિદ્ધિ પામવા માટે, આ આત્માનો વિચાર પામવા માટે જીવે આત્માર્થી થવું જોઈએ, અને આત્માર્થી થવા માટે મતાર્થીના લક્ષણો આપણા જીવનમાંથી દૂર થવા જોઈએ। એ મતાર્થીના 18 અવગુણો આપણે જોયા, અને ગઈકાલે આપણે આત્માર્થીના લક્ષણો ઉપર વિચાર કર્યો, એના 14 ગુણ 14 રત્ન। આત્માર્થી જીવની દશા કેવી હોય, કઈ દશામાં ધર્મ આપણા જીવનમાં પરિણિત થાય, સત્યની ઉપલબ્ધિ કઈ દશામાં થાય, દશા વિના આ દિવ્યતાની પ્રાપ્તિ ન થાય, એટલે આત્મજ્ઞાની મુનિને સાચા ગુરુ માને। આ આત્માર્થીના જે ગુણ, કુળ મત સંપ્રદાય વગેરેના ગુરુની કલ્પનાને એ કોઈ જાણે નહીં, એને માને નહીં, પ્રત્યક્ષ સદગુરુ યોગને પરમ ઉપકારી ગણે, ત્રણ યોગે કરીને આવા યોગમાં અગ્રાંકિત બને, ત્રણ કાળને વિશે એક જ અને અખંડિત એવા પરમાર્થ માર્ગની શ્રદ્ધા કરે, જે વ્યવહાર પરમાર્થને પ્રેરતો હોય તે વ્યવહારને સંમત કરે, અંતરમાં વિચાર કરીને સદગુરુની શોધ કરે। આત્માર્થ સિવાય કોઈ બીજી મનોકામના અભિલાષા નથી જેને, સંસારની કોઈ ઈચ્છા અભિલાષા તૃષ્ણા કે વાસનાનો કોઈ રોગ હવે મનમાં રહ્યો નથી, જેના જીવનમાં કષાયોનું ઉપશમન કહેતા શ્રમ છે, મુક્તિની અભિલાષા કહેતા સંવેગ છે, ભવ બ્રહ્મણ્ય વિશે ખેદ રહેતા નિર્વેદ છે, પ્રાણી માત્ર પ્રત્યે દયા કહેતા અનુકંપા છે, અને સાચા સત્પુરુષની સદગુરુના બોધની આસ્થા કહેતા આસ્તિક્યનો ગુણ છે। આવી સમ્યક દશાના 14 લક્ષણોથી યુક્ત એવો જે જીવ છે, એને જ્યારે સદગુરુનો બોધ થાય છે ત્યારે એ બોધ એના જીવનમાં સુવિચારણાને પ્રગટ કરે છે, જે સુવિચારણાના પ્રભાવે કરીને એને નિજજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એ નિજજ્ઞાનના આધાર ઉપર એ અનાદિના મોહ કર્મનો ક્ષય કરે છે, અને એ મોહનો ક્ષય થતા નિર્વાણ પદને પામે છે। આ 14 ગુણયુક્ત જ્યારે જીવ બને, આવી દશામાં જ્યારે જીવ બને, ત્યારે એ આત્માર્થના બોધને પામી શકે છે। આવી દશાનું લક્ષણ બતાવીને હવે આ પરમ કૃપાળુ દેવ આ એક જબરજસ્ત આત્માનું જે સૂત્ર છે, આત્માનું સ્વરૂપ છે, આત્મસિદ્ધિની અંદરનો જે મંત્ર છે, એ મંત્ર હવે એ આપણને કહે છે। 43 અને 44 બે ગાથાઓ એ સંયુક્તપણે જ આપણે વિચારી શકીએ, એટલે એનો સાથે વિચાર કરી અને આપણે આપણા સ્વાધ્યાયને આગળ વધારીશું। આત્માની સ્થાપના કરતા, સટપદની સ્થાપના કરતા સદગુરુ પ્રકાશે છે।
આત્મા છે તે નિત્ય છે, છે કરતા નિજ કર, છે ભોક્તા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ સતસ્થાનક સંક્ષેપમાં સતદર્શન પણ તે સમજાવા પરમાર્થને કહ્યા જ્ઞાનીએ
ભગવાન કહે છે કે આત્મા છે તે નિત્ય છે અને તે આત્મા પોતાના કર્મનો કર્તા છે તે કર્મનો ભોગતા છે તેથી મોક્ષ થાય છે અને તે મોક્ષનો ઉપાય એવો સતધર્મ છે એ છ સ્થાનક અથવા છ પદ અહીં સંક્ષેપમાં કહ્યા છે અને વિચાર કરવાથી સતદર્શન પણ તે જ છે પરમાર્થને સમજવાને માટે જ્ઞાની પુરુષે એ છ પદ કહ્યા છે આ જ વાત જે આત્મસિદ્ધિ જે પત્રમાંથી ઉદ્ભવી તે પત્રના પ્રારંભમાં પરમ કૃપાળુ દેવ લખે છે કે શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે એવા સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કયા છે આ છ પદ છે એ સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક છે જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થયે જ મોક્ષ માર્ગની સમજાય છે અને મોક્ષ માર્ગ સમજાયાથી જ મોક્ષ માર્ગની આરાધના થાય છે અને મોક્ષ માર્ગની આરાધના કરવાથી જ એની ઉપલબ્ધિ થાય છે મોક્ષની માર્ગના આરાધન વિના લક્ષ્યની સિદ્ધિ થતી નથી તો કોણે કહ્યા છે આ છ પદને શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ કોઈ જેવા તેવા એ નથી કહ્યા હજી ટ્રાયલ અને એરરમાં છે એવા એ નથી કહ્યા હજુ અધકચરા છે હજુ પૂર્ણતાને પામ્યા નથી એવા લોકોએ આ નથી કહ્યા પણ શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે આત્માનું જેવું સ્વરૂપ છે યથા તથ્ય તેવા સ્વરૂપની જેણે પ્રાપ્તિ કરી છે એવા જ્ઞાની પુરુષોએ જ્ઞાનીને પૂર્ણ કક્ષા છે નિરાવરણ જ્ઞાન સંપૂર્ણ જ્ઞાન જેમને પ્રગટ્યું છે અંશ નહીં આંશિક વાત નથી પૂર્ણતાની વાત છે એવા જ્ઞાની પુરુષોએ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે નિજ સ્વભાવમાં અખંડ સ્વરૂપે જેમની રમણતા અને સ્થિરતા છે એવા મહત્પુરુષોએ આ છ પદને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક તરીકે કહ્યા છે કે સમ્યક દર્શન ક્યાં રહેલું છે સમ્યક દર્શન કઈ વિચારણાથી થાય સમ્યક દર્શન એનું સ્વરૂપ શું છે તો આત્માને યથાતથ્ય જાણવો આત્માને એના પૂરા સ્વરૂપમાં જાણવો એક અંગથી જાણવો નહીં આત્મા ત્રણ કાળની અંદર જે જે પ્રકારે જે જે સ્થિતિની અંદર છે જેવી સ્થિતિ જેવી અવસ્થા એની સંભવિત છે એવી એની છ અવસ્થાને જાણવી માત્ર એક અવસ્થા પરમાર્થની છે એ જાણવાથી આત્મા પ્રાપ્ત ન થાય આત્માની પરિભ્રમણની અવસ્થા શું કામ છે આત્માની મૂળ અવસ્થા કઈ છે આત્માની પરિભ્રમણની અવસ્થાનું કારણ શું છે અને એ પરિભ્રમણની અવસ્થામાંથી એ પોતાના શુદ્ધ સ્વરૂપની અવસ્થાને કેવી રીતે પ્રાપ્ત કરે અને પ્રાપ્ત કરતા આત્માની જે આરાધક અવસ્થા કઈ છે આ બધાનું જેને સંપૂર્ણ છ છ પદ સર્વાંગિક રૂપમાં જ્યારે જાણવામાં આવે ત્યારે આવા જીવને આત્મસિદ્ધિ થાય છે આત્માની સિદ્ધિ થાય છે કોઈ વિષયનું અધૂરું જ્ઞાન હોય તો એ વિષયની પ્રાપ્તિ ન થાય ક્યાંક ને ક્યાંક અટકાઈ જાય કારણ કે એને આપણે સર્વાંશે અને સર્વાંગે જાણતા નથી અને એક વિષયને એક અંગને જાણીને આપણે પૂર્ણતા માની લીધી અને એ દિશામાં પ્રયત્ન કર્યો તો બાકીના અંગો છૂટી જાય છે અને છૂટી જાય છે એટલે એ વસ્તુ પૂર્ણતાએ પ્રાપ્ત થતી નથી એટલે કૃપાળુ દેવે આ ગાથામાં પહેલા વહેલા એની સ્થાપના કરી છ પદની કે આ આત્માના છ પદથી યુક્ત આત્માને પહેલા સમજવો જોઈએ અને એ છ પદના યુક્તિની અંદર આત્મા છે પહેલી વાત. જેમ જગતની અંદર અન્ય પદાર્થો છે, દ્રશ્યમાન છે એટલે દેખાય છે, પણ અરૂપી ને અમૂર્ત અદ્રશ્ય એવો આત્મા પણ છે. અને જે આત્મા છે તે આત્મા નિત્ય છે. જગતના પદાર્થો તો જે છે એ આજ છે ને કાલ નથી. આપણે જે પદાર્થની છે એની માન્યતા કરીએ છીએ, પણ જે છે એ આજ છે ને કાલ નથી. કાળની અપેક્ષાએ કોઈ 100 વર્ષ, કોઈ 200 વર્ષ, કોઈ 500 વર્ષ, પણ અનાદિકાળ કોઈ વસ્તુ નથી. નહીં તો જગતની અંદર ખંડેરો ન હોય, પુરાતત્વ ખાતાવાળાની જરૂર જ ન પડે. પણ જે આજ છે એ કાલ નથી, બધી જ વસ્તુ સમયવર્તી છે. આ આત્મા ત્રિકાળવર્તી છે. છે એટલું જ નહીં પણ ત્રણેય કાળમાં જ આત્મા છે. જે આત્મા છે તે આત્મા નિત્ય છે. સ્વ પર પ્રકાશક ગુણ એનો છે. સ્વ પર પ્રકાશક છે, પોતાને જાણે છે અને જગત આખાને જાણે છે. એવો જે આત્મા છે એ આત્મા સમયવર્તી જ નથી, ત્રિકાળવર્તી છે એટલે નિત્ય છે. જે આત્મા છે એ પોતાના કર્મનો કર્તા છે. પ્રત્યેક આત્મા કર્મથી બંધાયો છે, એ કોઈ બીજાના કર્મથી નથી બંધાયો. કોઈ બીજાએ કર્મ કર્યા ને આ બંધાઈ ગયો એવું એવી વિશ્વમાં વ્યવસ્થા નથી. આત્મા જો બંધાયો છે, એની જો બદ્ધ અવસ્થા છે, એની જો મલિન અવસ્થા છે, એની સંસારી અવસ્થા છે, એનું કારણ જો કર્મ છે, તો એ કર્મનો કર્તા પોતે છે, બીજો કોઈ નથી. આત્મા કર્મનો કર્તા નથી, એ ઘોર અજ્ઞાન છે. આત્મા પોતાના કર્મનો કર્તા પોતે જ છે અને તે કર્મનો ભોગતા છે. જે કર્મ એને કર્યા છે એ કર્મ બીજો કોઈ ભોગવી લે એવું બને એમ નથી. અને બીજાના કરેલા કર્મ પોતે ભોગવી રહ્યો છે એવો ભાવ એના મનમાં આવે તો એ પણ ખોટું છે. તો આત્માનું ત્રીજું પદ પોતાના કર્મનો એ કરતા છે અને પોતાના કરેલા કર્મોનો તે ભોગતા છે. વિશ્વની વ્યવસ્થા, પ્રત્યેક આત્મદ્રવ્યની સ્વતંત્રતા એટલી બધી ચોક્કસ પ્રમાણમાં છે કે એના બંધના કારણો પણ પોતાના જ છે અને એના મુક્તિના કારણો પણ પોતાના છે. સુખ દુઃખનો એ ભોગતા છે, એ આકુળતા અનાકુળતાનો ભોગતા છે, એ પોતે જ પોતે ઉત્પન્ન કરેલા એવી કર્મ સ્થિતિનો પોતે ભોગતા છે. પણ એની અંદર એક મોટી ચમત્કૃતિ છે કે એ તેથી એનો મોક્ષ છે. એટલે કર્મના કર્તાપણામાંથી અને કર્મના ભોગતાપણામાંથી આ આત્મા છૂટી શકે છે. બસ આ જે છૂટી શકવાનું અધ્યાત્મ વિજ્ઞાન આના ઉપર બેઝ થયું છે. આ તત્વ શોધી કાઢ્યું જ્ઞાનીઓએ, તીર્થંકરો સર્વજ્ઞોએ. બાકી તો જગતમાં સનાતન આ બધું હતું જ કે આત્મા બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિશે કહેવામાં આવી છે તે દર્શન જીવને સમીપ મુક્તિનું કારણ છે. અને આવી બંધ અને મોક્ષની યથાર્થ વ્યવસ્થાને કહેવાને જો કોઈ હોય યોગ્ય તો તે શ્રી તીર્થંકર છે. અને એવા તીર્થંકરનો આશય આ ક્ષેત્રે આ કાળે જો કોઈ કહી શકે એમ હોય તો તે અમે છીએ. એવું અમારું અનુભવ જ્ઞાન છે, અમે દ્રઢપણે માનીએ છીએ. કૃપાળુ દેવી આગળને એક પત્રોમાં સરસ વાત લખી છે, એમાં પણ એને કહ્યું છે કે બધા જ દર્શનનો નિષ્પક્ષતાથી મેં વિચાર કર્યો, વેદાંત આદિ સાંખ્ય આદિ બધાનો, પણ બંધ અને મોક્ષની વ્યવસ્થાનો જ્યાં વિચાર કર્યો ત્યાં દર્શન અટકી ગયા છે. બંધન સાથી અને મોક્ષ સાથી, બસ આ પાંચમું પદ આત્માના કર્તાપણા અને ભોગતાપણામાંથી આ આત્મા મુક્ત થઈ શકે છે. અનાદિથી કર્મનો કર્તા છે અને અનાદિથી કર્મનો ભોગતા છે અને તેના કારણે અનંત પુદગલાવર્તન પરિવર્તનો સંસાર આ આત્મા ભોગવી રહ્યો હોવા છતાં એનાથી એ મુક્ત થઈ શકે છે. અને એ મુક્ત થઈ શકે છે તો માત્ર થઈ શકે છે, તત્વજ્ઞાન નથી, એની સાથે વ્યવહાર જોડાયેલો છે. મોક્ષનો ઉપાય છે, મોક્ષનો માર્ગ છે, અને એ માર્ગ છે એ સુધર્મ છે. પેલા તો માર્ગ છે, અને માર્ગ હોય તો માર્ગમાં ચાલવું પડે, માર્ગ હોય તો માર્ગને આરાધવો પડે, એને વ્યવહાર કહેવાય છે. જૈન દર્શનમાં આ વ્યવહારને પેલા બરોબર સમજી લેવો પડે. લક્ષ્યની પ્રાપ્તિ જે કરાવે છે તે ઉપાયો ઉપર જે ચાલવા માટે જે ઉપેય તરફ દોરી જાય, આવા આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે તે એ ધર્મ છે કે જેને સાચું તત્વજ્ઞાન છે. ધર્મના બે પાસા, એક એનું દાર્શનિક પાસું અને બીજું એનું વ્યવહારિક પાસું. એ દાર્શનિક પાસું એ એનું નિશ્ચયનું પાસું છે અને વ્યવહારિક પાસું છે એની આરાધનાનું સાધનાનું પાસું છે. અને બંને પાસાથી ધર્મ કહેવાય. ધર્મ ક્યાંય એકાંગી નથી. આપણે તો ધર્મને એકાંગી બનાવી નાખ્યો માત્ર આપણા પોતાના મતના અભિમાનના કારણે, કે ધર્મ એટલે બસ કાંઈ જાણવું તે જ ખોટી વાત છે. આરાધવું એ ધર્મ છે. ધર્મનું સાચું સ્વરૂપ વ્યવહારથી છે. પણ યોગ્ય દર્શન, દર્શન પૂર્ણ અને તે દર્શન તરફ, તે પરમાર્થ તરફ પ્રેરે તે વ્યવહાર, આ બંનેનો સમન્વય, એને જ્ઞાનીઓએ ધર્મ કહ્યો છે. અને પરમ કૃપાળુ દેવે એને સુધર્મ શબ્દ મૂક્યો છે. આત્મસિદ્ધિમાં સુધર્મ, સુધર્મ એટલે પ્રેરે તે પરમાર્થને. એ પરમાર્થ તરફ જે જીવને લઈ જાય, એટલે આ જીવને કરતા પણ એને ઘણું કર્યું છે, ભોગતા પણ કર્યું છે, પણ ઉપાયનો સુધર્મ એટલે એનું આરાધવા પણ કર્યું નથી. માટે આ મનુષ્ય જન્મ એનો આરાધક તરીકેનું આત્માનું છઠ્ઠું પદ, કે જો તું આરાધીશ તો પાંચમા પદને અવશ્ય પામીશ. માટે છે પદનો સમન્વિત વિચાર, છે પદનો સપ્રમાણ વિચાર, છે પદનો યથાસ્થિત વિચાર, તો સમ્યક દર્શન છે. સર્વાંગે સમજણ, સંપૂર્ણ સમજણ, એકબીજાના અવિરુદ્ધ ભાવે સમજણ, આત્માના એક પદના આધારે ત્રીજા ચોથા પદનો નકાર નહીં કરવાનો. હું આત્માનું એક રૂપ જાણું છું. પેલા આંધળા જેવા બધા ભેગા થયા છીએ, કોઈએ પૂછડું પકડી લીધું ને કોઈએ હાથ પકડી લીધો, કોઈના હાથમાં કાન આવી ગયું ને કોઈના હાથમાં સૂંઢ આવી ગઈ, અને એને વર્ણન કરવા માંડ્યું કે હાથી કેવો છે. જ્ઞાની પુરુષોએ આ દ્રષ્ટાંત ઠેર ઠેર શાસ્ત્રોમાં આવે છે, જૈન દર્શનમાં અને ઇતર દર્શનમાં. અંધો અંધ પલાય, જેના હાથમાં આત્માનું કેવળ નિશ્ચય સ્વરૂપ આવ્યું એને આત્મા આવો જ છે, બાકીનું બધું નહીં. ધર્મ એટલે આજ, બીજું બધું અધર્મ, બધું જ મિથ્યાત્વ. આવી પ્રકારના મતાર્થની અંદર અંધ બનીને આત્માનું ત્રીજું પદ કે ભાઈ આત્મા કરતા છે, નહીં તો કર્મનો કરતા કોણ થશે? આત્મા ભોગતા છે, એ કર્મનો ભોગવટો કોણ કરશે? ગૌતમને જ્યારે આ શંકા હતી આત્માની, ભગવાન મહાવીરેને કહ્યું કે હે ગૌતમ, આ યજ્ઞ યાગાદિ કરાવો છો, આ પુણ્ય ક્રિયા કરાવો છો, આ જગતના જીવોને તમે કર્મકાંડ કરાવો છો, એનો ભોગતા કોણ, એનું ફળ કોણ ભોગવશે? આ જીવ અત્યારે મરી જાય તો? જીવ છે, નિત્ય છે, સત્કાર્ય એટલા માટે થાય છે, તે સત્કાર્ય એ ફળદાયી છે, સફળ છે, અને એનું ફળ ભોગનાર અમર છે. સારું કામ હશે કે સુકૃત કે દુષ્કૃત, એના ફળનો ભોગવટો જે એ ભાવથી સુકૃત અને દુષ્કૃતમાં જોડાયો છે એને જ એનો ફળનો ભોગવટો કરવો પડશે, કોઈ બીજો એનું ફળ ભોગવે નહીં. એવું ન્યાય સંપન્ન વાત. આ સમ્યક દર્શન માટેના આ છ પદનો જો યથાર્થ સમજણ ખૂબ શાંતિપૂર્વક ગંભીરતાથી, અને આવા અનંત જ્ઞાનીઓએ જે આ વાત સમ્યક દર્શનની મૂકી છે, જ્યાં સુધી આત્માના છ પદનો સપ્રમાણ સર્વાંગી વિચાર જ્યાં સુધી આ જીવની અંદર ન બેસે ત્યાં સુધી સમ્યક દર્શન એ પ્રગટ થાય. દર્શન હોય, માને પોતે કે મને દર્શન છે કેમ કે હું આત્માના એક પદને જાણું છું, આત્માના એક પદને જાણવું એ દર્શન નથી, બે પદને જાણવું એ પણ દર્શન નથી, ત્રણ અને ચારને જાણવું એ પણ નથી, અને આત્મા તો હંમેશા મોક્ષ સ્વરૂપ જ છે, હંમેશા ત્રિકાળ, એ પણ દર્શનનો અભાવ છે. પણ આત્માનું છઠ્ઠું પદ એવા છ પદનો સમન્વય કરીને, એના વિચારે કરીને જ્યારે આ જાણવામાં આવે ત્યારે જ જીવને સમ્યક દર્શન છે. સમ્યક દર્શન થતા જીવનમાં સમ્યક ધર્મ પ્રગટે છે. સમ્યક દર્શનના અભાવમાં ધર્મ પણ સમ્યકપણે પ્રગટ થતો નથી, અને જો ધર્મ સમ્યકપણે પ્રગટ થાય તો સમ્યક લક્ષ્યની પ્રાપ્તિ થાય. સમ્યક લક્ષ્ય જીવને પોતાનું યથાતથ્ય સ્વરૂપ, જેવો આત્મા સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માએ પરમ શુદ્ધ અવસ્થામાં કહ્યો છે, એવા પરમ શુદ્ધ ચૈતન્યની પ્રાપ્તિ તો થાય. એટલે અહીંયા કૃપાળુદેવે એક ખેમજી દેવજી નામના સદગ્રસ્ત મુમુક્ષુ હતા, એમને પણ એ વાત કરી કે કેટલાક વખતથી એક મહાન ઈચ્છા અંતઃકરણની અંદર પ્રવર્તી રહી છે. આજે તમને જણાવું છું, ખૂબ ખ્યાલ રાખજો, સમયે સમયે એનો તમે વિચાર કરજો. એ ધાર્મિક મુમુક્ષુ જીવ હતા અને ભગવાન તો અત્યારે ઉદયની અવસ્થામાં હતા, એટલે એમણે તો 20 વર્ષની ઉંમરે એને એક પત્ર બહુ લખ્યો કે તમે આ કહો. મોક્ષ માળા વાંચ્યા પછી એમને એક વિકલ્પ આવ્યો તો કે જો આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે, એથી એ મુક્ત થઈ શકે છે અને મુક્ત થવાનો ઉપાય પણ છે. આ જે 6 મહાપ્રવચનો, સત્પદ કૃપાળુદેવે શબ્દ મૂક્યો છે મહાપ્રવચન, તીર્થંકરના વાણીને દેશનાને પ્રવચન શબ્દ કહેવાય છે, પ્રકૃષ્ટ વચન એને પ્રવચન કહેવાય. ત્રણ કાળની અંદર જે સિદ્ધાંતની દ્રષ્ટિએ યથાતથ્ય રહે એને પ્રવચન કહેવાય. આજે તો આપણે સામાન્ય ભાષણને પણ પ્રવચન કહીએ છીએ, બકવાસને પણ પ્રવચન કહીએ છીએ, એ પ્રવચન શબ્દ નથી. જૈન દર્શનમાં પ્રવચન તો નિર્ગ્રંથ પ્રવચન, જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો. આપણા વચનામૃતજી વાંચીએ તો વચનામૃતજીમાં પહેલું શીર્ષક મૂક્યું છે જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો, પછી નીચે લખ્યું છે નિર્ગ્રંથ પ્રવચન. તો આ 6 પ્રવચન તેનું નિરંતર સંશોધન કરજો. કિમજી દેવજીને મુનિશ્રીએ જ્યારે લખ્યું ત્યારે મુનિશ્રીને જણાવ્યું કે શુદ્ધ જ્ઞાની શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે એવા 6 પદ તે સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક છે. હે મુનિ, જો સમકિત પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય અને આ દેહ છૂટી જાય ત્યારે પહેલા મારે મારા સ્વરૂપનું યથાર્થ સમજણ કેળવવી છે, એનું ભાન મેળવવું છે, તો હે મુનિ તમે આ 6 પદ એને વિચારજો. મહાત્મા ગાંધીજીને કૃપાળુદેવનો સંપર્ક થયો હતો એટલે એણે આફ્રિકાથી પત્ર લખ્યો હતો. 27 પ્રશ્નોના જવાબમાં કૃપાળુદેવે એને અદ્ભુત પત્ર લખ્યો. ત્યાર પછી પાછો ગાંધીએ અમુક પ્રશ્નો મૂક્યા છે. એ પ્રશ્નો મૂક્યા છે ત્યારે કૃપાળુદેવે પત્રાંક 570ની અંદર એમને જે ડર્બનમાં પત્ર લખ્યો છે એમાં પણ આ વાત લખી છે. આત્મા છે, નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા છે, એથી એનો મોક્ષ છે અને મોક્ષનો ઉપાય એ ધર્મ છે. અને પછી લખ્યું ગાંધીજીને કે એ 6 કારણો, એ 6 પદ, આ 6 પદ આત્માના જેને વિચારે કરીને સિદ્ધ થાય, જેને વિચારે કરીને સિદ્ધ થાય તેને વિવેક જ્ઞાન અથવા સમ્યક દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રીજીને નિરૂપણ કર્યું છે. જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે. આ ગાંધીને લખ્યું છે. ગાંધીની ઉંમર ત્યારે 27 વર્ષની હતી. મુંબઈમાં સંપર્ક થયા પછી આફ્રિકા ગયા અને આફ્રિકાથી પણ એને અનેક પ્રશ્નો લખ્યા. એ તો ધર્મ પરિવર્તન કરવા બેઠા હતા, ક્રિશ્ચન થઈ જાઓ કે મુસલમાન થઈ જાઓ, એમાંથી આ મહાપુરુષ એને દિશા દર્શન કરે છે. એ તો કહે છે અમે તો વ્યવહારમાં અત્યારે બેઠા છે, કર્મના વ્યવહાર પ્રપંચનો કારમાં ઉદય આવ્યો છે, પણ છતાં આવા ઉદયની અંદર પણ પરમાર્થ માર્ગની પ્રભાવના સતત ચાલુ છે. એટલે પેઢીએ બેઠા બેઠા લાખોના વેપાર થતા થતા આવા પરમાર્થના વેપાર પણ કરોડોના નહીં, અનંત નિધાનના વેપાર આ પુરુષ પેઢીમાંથી કરે છે. કયો વેપાર એને કર્યો? કૃપાળુ દેવ તો હીરા માણેકનો કરતા હતા. અરે ભાઈ, હજાર જેટલા પત્રો આ પેઢી ઉપરથી લખાણા છે. એ આત્માનો વેપાર કોણે કર્યો? પરમાર્થનો વેપાર કોણે કર્યો? અને એની કિંમત શું? ગાંધી જેવા ગાંધીને એના સ્વધર્મની અંદર સ્થિર કરાવી દીધા જે પુરુષ, એને લખે છે, વિચારે કરીને જેને સિદ્ધ થાય. શબ્દ કેવો છે! ઉપજે જે ત્યાં સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. વિચાર આ જીવની અંદર હજુ આવ્યો નથી. ફરીથી આપણે કહીએ, આપણને જે વિચારોની ભરમાર છે એ વિચાર નથી, માત્ર કલ્પના છે, મિથ્યા માન્યતાઓ છે. આપણી તૃષ્ણા અને વાસનાઓનું એ શાબ્દિક સ્વરૂપ છે, બીજું કાંઈ નથી. આપણને લાગે છે કે આપણે બહુ વિચાર કરીએ છીએ, ભ્રાંતિ સિવાય કંઈ નથી. કારણ કે એને એક પણ સત પદાર્થ સાથે સંબંધ નથી આપણા વિચારને. આપણે અસત પદાર્થ, અસત સંબંધ, અસત સંયોગ અને એની અસત સ્થિતિનું જ વિચારણા કરીએ છીએ, એટલે બીજું કંઈ નથી પણ વિકાર છે. કારણ કે મોહજન્ય છે આપણો વિચાર, છે એ મોહજન્ય છે. કાં પદાર્થ પ્રત્યેની રુચિ છે, કાં અરુચિ છે, કાં એના પ્રત્યેનો ગમો છે, કાં અણગમો છે, કાં ઇષ્ટપણાની ભાવના છે, કાં અનિષ્ટપણાની ભાવના છે. એટલે આપણે ગમે તેટલો વિચાર કરીએ છીએ, એના પાયામાં મોહ છે, અસત છે. એટલે વિચાર એ ભ્રાંતિ છે. જ્ઞાની પુરુષના બોધથી આવા પ્રાપ્ત પુરુષના વચનોની, આપ્ત પુરુષના વચનની પ્રતીતિથી જે વિચાર કરે છે એ સૂત્ર ઉપર, એ જ વિચાર ત્યારે જ ખરેખર જીવનમાં વિચાર ઉદ્ભવે છે. અને આ વિચાર, કૃપાળુદેવ કહે છે કે આ વિચારથી નિજ જ્ઞાન પ્રગટ થાય છે. કારણ કે વિચારનું સૂત્ર સત છે, સતને બતાવનાર સત જોઈએ. આ વિચારનું સૂત્ર સત હોવાને કારણે એ વિચારણાથી જ્ઞાન પ્રગટે છે. જેમ આપણે ઉદાહરણો બધા જોયા, એ ચંડ રુદ્રાચાર્ય એના શિષ્યને વિચારણા, પુષ્પચુલા વિચારણા, વિચારણાથી જ્ઞાન. ભરત ચક્રવર્તી વિચારણા, આત્મલક્ષી વિચારણા, સત કેન્દ્રિત વિચારણા, સતનો યથાતથ્ય વિચાર કરવાથી નિજ જ્ઞાન પ્રગટે છે. અને નિજ જ્ઞાન પ્રગટતા અનાદિનો જે મોહ હતો તે વિનષ્ટ થાય છે. મોહ નષ્ટ થતા, મોહ આધારિત કર્મો હતા એનું જોર તૂટી જાય છે. વાત પૂરી થઈ ગઈ. ગમે તેટલા સાધનો છે, ખૂબ સમજીએ માર્ગ કેવી પ્રકારનો છે. ગાંધીજીને આગળ કહે છે ફરીથી કે પૂર્વના કોઈ વિશેષ અભ્યાસ બળથી એ છ કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે. મહાત્માજીને કહે છે કે આ વિચાર ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે જે પૂર્વના કોઈ વિશેષ અભ્યાસ બળ, જો પૂર્વનું અભ્યાસ બળ કામ આવતું હશે તો આ ગાંધીને કહ્યું ને પરમ કૃપાળુ દેવે. આત્માની નિત્યતાની વાત સમજાય છે, જીવને મુક્તિના માર્ગ તરફ લઈ જાય એ વાતની શ્રદ્ધા બેસે છે. આપણને એમ થાય કે આપણાથી તો કઈ થાય એમ નથી, આ વખતે તો આ પનારે કુટુંબના પનારે પડ્યા છે, હવે આમાં ધર્મ ક્યાં કરીએ? શરીર હરખું ઠેકાણું નથી, કુટુંબનું ઠેકાણું નથી, સગા સંબંધીનો કોઈ સાથ નથી, સંસારની ઉપાધિ માને ઉકળાટ અને ઉતાપની અંદર જ પડ્યા છે, હવે આમાં કાંઈ થાય એમ નથી. ભગવાન કહે છે કે ઉભો રે, તું તો નિત્ય છો, આ બધું તો વહ્યું જશે, આ બધી સપનાની દુનિયા ક્યાં સુધી? જ્યાં સુધી તું જીવે છે ને કાંઈ ઈ જીવે છે ત્યાં સુધી. બે માંથી એક ગયા એટલે વાત પૂરી થઈ ગઈ, હિસાબ પૂરો થયો. અરે એક સમય માટે પણ જો સત ધર્મની આરાધના કરી હશે તો તે કદાપી નિષ્ફળ જતી નથી. અને દેહ ધર્મની આરાધના જીવનભર કરી હશે તો પણ જેવો શ્વાસ ગયો કે નિષ્ફળ. કરોડોની ઉપલબ્ધિ કરી અને ભાઈ આટલી પદવીઓ પ્રાપ્ત કરી, ઇન્ટરનેશનલ નામનાઓ લીધી અને નોબેલ પ્રાઇઝ નો વિજેતા થયો, પણ વિજેતા પણ જેવો છેલ્લો શ્વાસ લીધો એટલે કે આ લેબલ લેતા જાઓ ભેગું તમારું, કેમ કે હવે અમારે અહીંયા કોઈને જોતું નથી. એને હળગાવતી વખતે એનો દેહ સળગે છે, એની અંદર એનું પદ સળગે છે, એનો પૈસો સળગે છે, એનું માન સળગે છે, એની પ્રતિષ્ઠા સળગે છે, અને એને જેટલા એવોર્ડ પ્રાપ્ત થયા છે રાષ્ટ્રપતિના અને દુનિયાના, આ બધાએ ભેગા હળગી જાય છે. પણ આત્માની અંદર જે સંસ્કાર પ્રાપ્ત કર્યો છે સદગુરુના બોધથી અને પરમ તત્વની શ્રદ્ધાથી, આ સંસ્કાર એ અહીંયાથી ગમે તે ગતિમાં જાય છે, જાગૃત કરે છે એના આત્માને, થંભાવી દે છે એને, એના પરિભ્રમણને રોકી દે છે. આવો સંસ્કાર જાગૃત થાય છે. કૃપાળુ દેવ કહે છે કે પૂર્વના કોઈ વિશેષ અભ્યાસ બળથી અત્યારે પણ અભ્યાસ કરવો, જીવનના છેલ્લા શ્વાસ સુધી જેટલો સમય મળે એટલો વિતરાગ દર્શનનો અભ્યાસ, વિતરાગ સત્પુરુષના બોધના વાંચન, વારંવાર પુનરાવર્તન, સતત એ જ શબ્દો, એનું જ ઘોલન, એનું જ રટણ, એ છ કારણોનો વિચાર ઉત્પન્ન થશે. આત્માના છ કારણો સમ્યક દર્શન પ્રાપ્ત કરાવે એનો વિચાર ઉત્પન્ન થશે. અથવા જો પૂર્વનો અભ્યાસ બળ સાહેબ નહીં હોય તો મારે તો નામું માંડી વાળવાનું ને, તો કે છે અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો યોગ બને છે. જો પૂર્વની અંદરનું કાંઈ ભાથું લઈને નહીં આવ્યો તો આ જન્મમાં પણ શક્ય છે ભાથું બાંધી લે. સાહેબ કેવી રીતે? સત્સંગના આશ્રયથી. સત્સંગનો આશ્રય કર. મોટા પુરુષોએ જે બોધ કહ્યો છે, જ્યાં સત વસે છે, જ્યાં સતને પ્રાપ્ત પુરુષ બિરાજમાન છે, અથવા જ્યાં સતને પ્રાપ્ત એવા આપ્ત પુરુષના વચનોની વિચારણા થાય છે, એવા મુમુક્ષુ જીવો જ્યાં ભેગા થાય, એવા આત્માર્થી જીવો જ્યાં ભેગા થાય અને જ્યાં કેવળ સતની વિચારણા થાય એને સત્સંગ કહેવાય. અને પરમ કૃપાળુ દેવે આ સત્સંગનું અદભુત મહાત્મ્ય મૂક્યું, અદભુત મૂકી દીધું કે પ્રત્યેક જીવને પોતાના સમવયી સમસ્વભાવી આવા જીવો બે ચાર પાંચ જ્યાં હો ત્યાં દુનિયાના કોઈ પણ પટમાં બેઠા હો, સંસાર ગમે તે અવસ્થામાં આપણને પ્રાપ્ત થયો હોય, સત્પુરુષના વચનને લઈને રોજ કલાક દોઢ કલાક સતની વિચારણા કરવી, ભક્તિભાવથી કરવી, નિર્મલ અંતઃકરણથી કરવી, સંસારની વાસનાઓ બાજુ ઉપર મૂકીને કરવી. આ સત્સંગના આશ્રયથી આ વિચાર ઉત્પન્ન થવાનો જીવને યોગ થાય છે. આ વિચાર ઉત્પન્ન થયા વિના જો મરી ગયો તો આ સંગની પણ નકામું થયું. પછી તો બીજી કેટલીય પર્યાયો જીવની છે કે જેમાં વિચાર સાથે એ દેહને સંબંધ નથી. 83,99,999 યોની છે બાકીની, મનુષ્ય સિવાયની, એમાં વિચાર સાથે સંબંધ પછી નહીં આવ્યો. અત્યારે વિચાર ઉત્પન્ન કરેલે એવું સાધન પ્રાપ્ત થયું છે. એટલે કૃપાળુ દેવે કહ્યું છે, વિચાર સહિત જેને વાચા શક્તિ વર્તે છે એવો મનુષ્ય પાણી કલ્યાણનો સૌથી વિશેષ અધિકારી છે. કારણ કે આની પાસે વિચાર સહિત વાચા શક્તિ છે, ભાષા છે, પ્રાણીઓને ભાષા નથી, દુઃખનું વેદન છે, ભાષા નથી. શું કરે, સમજણ કેવી રીતે કેળવે? ભાષા વિના એકબીજાના જીવોનો ઉપકાર શક્ય નથી. કેવી રીતે પરસ્પર જીવો ગ્રહાનામ, પરસ્પરો પકડાવો એકબીજા જીવોને, તો એટલા માટે દેશના લબ્ધિ ક્યારે મળે? ભાષા, આવી ભાષા કઈ ગતિમાં રહેલી છે મનુષ્ય યોનિમાં, કે જ્યાં એ બોલી શકે છે, સાંભળી શકે છે અને વિચારી શકે છે. આવો અદ્ભુત યોગ, આવું અનુપમ સાધન એને પ્રાપ્ત થયું છે. અનાદિના પરિભ્રમણમાંથી આવા ઉત્કૃષ્ટ સ્થાનના જંકચર ઉપર આવીને ઉભો છે. એટલે કહું કે મોક્ષનો દરવાજો એટલે મનુષ્ય જન્મ. મોક્ષનું આ તો બારણે આવીને ઉભો છે. હવે કાં તો અહીંયા બે રસ્તા છે, એક રસ્તામાં પાટિયું માર્યું છે સંસાર તરફ જવા માટે, બીજા લક્ષણ લખ્યો છે મોક્ષ માર્ગ, બીજો છે પરિભ્રમણનો માર્ગ. હવે અહીંયા બરોબર ચોરા ઉપર આવીને ઉભો રહી ગયો છે, ક્યાં જવું છે ભાઈ, કઈ બાજુ જવું છે, ડાબી બાજુ જવું છે, જમણી બાજુ જવું છે, ક્યાં જવું છે, વિચાર કરી લે. કારણ કે અત્યારે જ આવું પાટિયું વાંચવાનો અવકાશ છે, પછી તો આવા પાટિયા ક્યાંય મળવાના નથી. ઘોડા ગધેડા કૂતરા બિલાડા થાય તો શું આવા પાટિયા આવશે કે મોક્ષ માર્ગની આરાધના કર, તારા સંસારને કટ કર, કર્મોના બંધન આમ થાય, કોણ કહેશે? નિકૃષ્ટમાં નિકૃષ્ટ જીવની ગતિ, નાના નાના જંતુઓ એવા કરોળિયા, એવા મચ્છર, એવા કીડા, એવા જંતુ, એની અંદર પણ ગયેલો આ જ જીવ છે, બીજા કોઈ જીવ નથી. જીવ બધા સમાન છે. આ જીવ આ બધા પરિભ્રમણમાં, અજ્ઞાનના પરિભ્રમણમાં આવી બધી જ અવસ્થાઓને ધારણ કરે છે. અને ત્યારે આવો કોઈ યોગ પ્રાપ્ત ન થાય, આ વિચારનો યોગ ઉત્પન્ન થવાનો સત્સંગના આશ્રયથી થાય છે. માટે સત્સંગને અધિકાધિક મહત્વ આપીને સત્સંગ કરવો. જીવનમાં બાકી જેમ સંગ કરીએ છીએ, દુકાને જઈને ગ્રાહકોનો સંગ કરીએ છીએ, ઓફિસમાં જઈને બોસનો ને સબોર્ડિનેટનો સંગ કરીએ છીએ, ભાઈ પણ સત્સંગ તો કર. ફરવા જાસ ત્યારે મિત્ર મંડળનો સંગ કરસ, અને ઘરમાં આવસ ત્યારે કુટુંબનો સંગ કરસ. પણ તું આ સતનો સંગ કરસ, સત્સંગના આશ્રયથી આ વિચાર ઉત્પન્ન થાય છે. કૃપાળુ દેવે કહ્યું છે કે આત્માના આ છ પદ, આત્મા છે જે છે તે નિત્ય છે, જે આત્મા નિત્ય છે તે આત્મા જ પોતાના કરેલા કર્મનો કરતા છે, અને જે આત્મા પોતાના કર્મનો કરતા છે તે જ આત્મા પોતે જ કરેલા કર્મોનો ભોગતા છે, અને તે આત્મા એ કર્મના કરતા ભોગતાપણામાંથી મુક્ત થઈ શકે છે, અને તે મુક્ત થવા માટેનો ઉપાય છે, અને તે ઉપાય સુધર્મ છે. સુધર્મ, સાચો ધર્મ, ધર્મની યથા તથ્ય ઓળખાણ, ધર્મનું દાર્શનિક સ્વરૂપ અને વ્યવહારિક સ્વરૂપ, એને સુધર્મ કહેવાય છે. તો આ જે છે કે જે પ્રમાણથી આ જણાય તે વારંવાર વિચારવા યોગ્ય છે. સમ્યક દર્શન સ્વરૂપ એવા શ્રી જીનના ઉપદેશેલા આ છ પદ કોણે ઉપદેશ્યા છે? શ્રી જીને. ગાંધીજીને પણ કૃપાળુ દેવે લખ્યું કે આ શ્રી જીને નિરૂપણ કર્યું છે. સમ્યક દર્શન સ્વરૂપ એવા શ્રી જીનના ઉપદેશેલા છ પદ આત્માર્થી જીવે અતિશય કરી વિચારવા ઘટે છે. આત્માર્થી જીવ છે, હવે સદગુરુનો બોધ પ્રાપ્ત થયો છે. આ છ પદ છે આ સદગુરુનો બોધ. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા જ્યાં પ્રગટે સુખદાય. હવે સદગુરુનો બોધ મળ્યો છે તો વિચારણામાં ઉતરી જા, વિચાર કર. તો કે છે તે વિચારવા, અતિશય કરીને વિચારવા ઘટે છે. અતિશય કરીને એટલે મુશ્કેલી હોય તોય, સંસારની બીજી ઉપાધિ હોય તો પણ, એને બાજુ ઉપર રાખીને પણ તું આ વિચારણા કર. સત્પુરુષના બોધનો, શ્રી જીનેશ્વરે કહેલા આત્માના સ્વરૂપનો, અનંતા જ્ઞાનીઓ જેવો શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એમણે જે કહ્યું છે અનુભવના આધારે, એનો એ વિચારવા ઘટે છે. કેમ કે આ પુરુષની કરુણા તો જુઓ, કેમ કે પ્રમાણે કરીને તેનું પ્રસિદ્ધપણું છે. કેમ કે પ્રમાણે કરીને તેનું પ્રસિદ્ધપણું છે. અમે જેને પ્રમાણભૂત ગણીએ છીએ અમે એને ચકાસી લીધા છે. હવે તું ચિંતા કરમાં, આ છ પદનું પ્રસિદ્ધપણું માત્ર ભગવાને કીધું છે એટલે છે, અહીંયા નથી મુકતા. અહીંયા તો કૃપાળુ દેવ તો કે છે પ્રમાણે કરીને. આ આત્માના છ પદ એ સપ્રમાણ છે. સપ્રમાણ છે એટલે પ્રમાણ સહિત છે. કોઈ પણ વાત પ્રમાણથી સિદ્ધ થાય, એ પ્રમાણ જ્ઞાનીઓ કે છે કે અમે પ્રમાણથી આને સિદ્ધ કર્યા છે. ઇટ હેઝ બીન પ્રૂવડ, ઇટ હેઝ બીન પ્રૂવડ, સાબિત થઈ ચૂકેલા છે. માટે તું એની વિચારણા કર. આ છ સ્થાન અમે સંક્ષેપમાં કહીએ છીએ. આ છ સ્થાન આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષપદ છે, એનો ઉપાય છે. એ ઉપાય સુધર્મ છે. આ જે સમ્યક દર્શનના આ સત સ્થાનક અમે સંક્ષેપમાં કહ્યા છે, કૃપાળુ દેવે પણ વાતને મૂકી દીધી છે. કારણ, યુગ એવો યોગી, કેવું એનું એક શબ્દની અંદરથી આ પુરુષનો કેટલો પરિચય આપણને મળે. અમે સંક્ષેપમાં કહ્યા છે. કાળ કેવો છે અત્યારે? સંક્ષેપનો કાળ છે. અત્યારે ક્યાં 80 લાખ પૂર્વના આયુષ્ય હતા, કે 50,000 વર્ષ સુધી જીવી એવા નિમનાથ ભગવાનના સમયના આયુષ્ય એવા અત્યારે ક્યાં હતા, કે 1,000 વર્ષ પાર્શ્વનાથજી પાસે આયુષ્ય કાળ બતો હતો. આ કાળની અંદર આયુષ્ય અનિયત છે. જેમ જેમ કાળ દુષ્મતાને પામે છે તેમ તેમ જીવનું આયુષ્ય એકદમ અનિશ્ચિત, અને જે મરે એ અકાળ અવસાન જ હોય છે. તમારા અકાળ અવસાનના સમાચાર સાંભળ્યા. એમનું એકાએક અવસાન થયું જાણીને અમે આઘાતની લાગણી અનુભવી. એકાએક જ થાય, અકાળ એવો છે. હવે આ કાળની અંદર કોઈ ગણતરીના હિસાબે ચાલી ન શકે. પૂરી તૂટી આ આયુષ્યની ત્યાં સાંધનારું કોણ છે? અરે ભલા માણસ, તું હજી આટલું સમજતો નથી કે આયુષ્યનો કર્મ પૂરો થયો એને એના દળિયા સંપૂર્ણ થઈ ગયા. એ દળિયા ખરતા હોય છે, એ જેવા સંપૂર્ણ થઈ ગયા, ખેલ ખતમ. એ જ્યાં ઊભો હોય, જ્યાં બેઠો હોય, જે અવસ્થામાં હોય, એ હાથમાં પ્યાલો હોય તો એમને રહી જાય, અને અહીંયા ઘૂંટડો લીધો હોય તો નીચે ઉતરે. દેહની એક પણ ક્રિયા ન થાય, લીધેલો શ્વાસ બહાર ન નીકળે, પીધેલું પાણી ગળે ન ઉતરે. અરે આ તો જુઓ કેટલી ભિન્નતા છે, છતાં આ જીવને ખ્યાલ નથી આવતો કે દેહની અવસ્થા નિરોગી છે, સ્વસ્થ છે, સંપૂર્ણ છે, બધા જ રિપોર્ટથી બરોબર છે. છતાં જો દેહને આત્માનો આ સંબંધ છે એ સંયોગિક છે. આ આયુ કર્મ પૂરું થાય એટલા બધા સંબંધો પૂરા થાય. માટે અહીંયા જ્ઞાની કહે છે કે અમે સંક્ષેપમાં એટલા માટે કહીએ છીએ કે આ કાળના જીવોને હવે ટાઈમ ઓછો છે, હવે પછી ધર્મ કરશું. આ પજુષણ રહેવા દો, પછી વાત હવે આવતા પજુષણમાં વાત, બે વર્ષ પછી વાત. અત્યારે તો જરા સીઝન સારી છે, મોકળાસ ઘણી છે, પૈસો થોડોક કમાઈ લઈએ. ઘરની અંદર પણ હજી વ્યવહાર વ્યવહાર ઘણા ઉકેલવાના છે. ભાઈ તમે નવરા થઈ ગયા, અમે ક્યાં નવરા હતા? અમારે તો હજી આ છોકરાઓ દીકરીઓ આ તે આ બધું જીવનું ડાપણ ભાઈ તું મૂકી દે. આ કાળ કોઈના માટે થોભવાનો નથી. આ તું વાત કરસ અને તારા પૈડા પથારા એમ ને એમ આઈદરા અધૂરા રહેશે અને તું આયલો જઈશ. માટે જેટલા સમયની અંદર તે તત્વની પોતાની વિચારણા કરી એ જ સાચું છે. આ કાળની અંદર સૌથી વધારે સાધન જો આપણી પાસે હોય તો વિચારણાનું સાધન છે. કાળ અનુસાર સાધનો પણ બદલાય છે. જેમ જેમ આવો આયુષ્યનો કાળ અલ્પ આવે છે તેમ તેમ મનુષ્યની વિચાર શક્તિનું બુદ્ધિબળ, આ બુદ્ધિબળનો યુગ છે. આ જમાનો શેનો છે? બુદ્ધિબળનો જમાનો છે. એ બુદ્ધિબળ એટલી બધી તીવ્રતા હોય, આજે તો નાનો 3 વર્ષના છોકરાની અંદર પણ એટલી બધી સજાગતા અને સભાનતા છે કે આપણને એમ થાય કે હારું આવું તો આવો 12-15 વર્ષના હતા તે દી ભાન નહોતું, એવું આ છોકરાને 2-3 વર્ષે ભાન છે. અરે આ તો બધા જન્મજાત જ્ઞાની છે, પણ પૂતગળના જ્ઞાની ખરા, જન્મજાત ચાલાક, જન્મજાત હોશિયાર. પણ આપણે આપણા છોકરાની ચતુરાઈના વખાણમાંથી નવરા પડી તો ખબર પડે ને કે ભાઈ આ ચતુરાઈ શેની છે. બધી ચતુરાઈ બધી